पद्मनाभ।
जेना नाभि जेनी नाभिमा कमळ छे, जेनी नाभिमाथी कमळ उत्पन्न थयुं छे एवा भगवान विष्णु। भगवान विष्णुए सृष्टिनुं सर्जन करवानो संकल्प कर्यो। एको हम बहुश्याम प्रजायेत इति अकल्पयत, एवी मन अंदर धारणा करी मारे सृष्टिनुं सर्जन करवुं छे, संकल्प कर्यो। अने एटले एमना नाभि कमळमांथी चतुर्मुख ब्रह्मा उत्पन्न थया, एटले पद्मनाभ कहवाया। ब्रह्माना चार हाथ में चार वेद, एमनू मुख चार दिशा तरफ, चार चार दिशा चार मुख। भगवाननी आज्ञाथी ब्रह्माए सृष्टिनी रचना करी। आम नाभि कमळ એ જ્ઞાન અને શક્તિનું આદિ કેન્દ્ર છે। જે ભગવાનની શક્તિ છે, સર્જન શક્તિ, એ સમય જયારે આવે છે ત્યારે ભગવાન કાળને પ્રેરણા કરે છે અને પોતામાં લીન થયેલી સૃષ્ટિને ફરી જાગૃત કરે છે, કમળની માફક વિકસાવે છે। આ ક્ષણે નાભિમાંથી એક કમળ ઉત્પન્ન થાય છે અને તે કમળમાં ભગવાન પોતે જ પોતાની કાંતિ રૂપે પ્રવેશ કરે છે। સૃષ્ટિના મૂળમાં એની જડમાં, પછી તેના અનેકવિધ પ્રાગટ્યમાં નારાયણ સ્વયં પોતે જ રહ્યા છે। આ કમળમાંથી ભગવાનની જ્ઞાન અને ક્રિયાશક્તિ બ્રહ્મા રૂપે પ્રગટ થઈ। બ્રહ્મા જ્ઞાન અને શક્તિના અધિષ્ઠાતા છે, વાણીના ચાર સ્થાન છે અને બ્રહ્માને વરેલા છે વાણી। નાભિમાંથી શબ્દ ઉઠે, હૃદયમાં એની ભાવનાઓ જાગે, કંઠમાં એનો જન્મ થાય અને જીહ્વા રૂપે જીહ્વામાંથી એ જન્મ પ્રગટે બહાર પડે છે। વિષ્ણુના નાભિકમળમાંથી પ્રગટ થયા બ્રહ્મા, ચાર મુખે ચાર વેદનું ગાન કરે છે, એની પાછળ ચતુર્વિધ વાણીનું નિરૂપણ કરેલું છે। નાભિમાંથી પ્રગટ થયેલી વાણી એને પરાવાણી કહેવામાં આવે છે અને પરાવાણી દ્વારા જ એ ન માપી શકાય અપરિમેય એવા પ્રભુનો સાક્ષાત્કાર થાય છે। વેદ મંત્રોનો ગુંજારવ જયારે કરવામાં આવે, સસ્વર વેદ પાઠ કરવામાં આવે, ત્યારે એ સસ્વર ઘનપાઠ નાભિમાંથી એનો એનો શબ્દ નીકળે છે, એટલી શક્તિનો ઉપયોગ થાય છે। મન તેમજ વાણીને ભેદીને પ્રાણ દ્વારા એ વેદધ્વનિ વેદ મંત્રનો ધ્વનિ સંચારિત થાય છે, ત્યારે એમાંથી જ્ઞાન અને જ્ઞાનમાંથી શક્તિ જન્મે છે। નાભિશક્તિની જાગૃતિ દ્વારા પરમાત્માનું પરમ જ્ઞાન અને શક્તિ રૂપે દર્શન કરવું એ પદ્મનાભની પ્રાપ્તિ છે। કાળને વશ થઈ જીર્ણ શીર્ણ થતું આ શરીર અને એ શરીરમાંથી આ ભગવદ્ વિગ્રહને પ્રગટ કરવો એ જ સાધના છે। ફરીથી સમજો, આ શરીર આ જીવન કાળને આધીન છે અને વપરાતા વપરાતા એ શરીર જીર્ણશીર્ણ થઈ જતું હોય છે, કરચલીઓ વાળું, ઘરડું, અશક્ત। તો એ શરીરમાંથી આ ભગવત વિગ્રહને પ્રગટ કરવો, એને સમજવો, એને ઓળખવો, એનો સાક્ષાત્કાર કરવો, એટલે આત્મ સાક્ષાત્કાર કરવો। એ શરીરની અંદર રહેલો આત્મા એ અવ્યક્ત છે અને એ અવ્યક્ત વિષ્ણુના રૂપે જ આપણામાં રહેલો છે, જે પદ્મનાભ રૂપે વ્યક્ત સ્વરૂપ છે। એ કેવું છે? એના માટે અહીંયા કહ્યું છે, કિમાત્મિકા ભગવો વ્યક્તિ ઉપનિષદ છે. ભગવાનનું વ્યક્તિ સ્વરૂપ કેવું છે? યદાત્મકો ભગવાન, જેવા ભગવાન છે તેવું જ છે. કિમાત્મકો ભગવાન, ભગવાન કેવા છે? જ્ઞાનાત્મક સત્યાત્મક શક્તિયાત્મક. ભગવાન જ્ઞાન ભાવ છે, ભગવાન શક્તિ સ્વરૂપ છે. આ રીતે ભગવાન વ્યક્તરૂપ ધારણ કરતા હોવા છતાંય એનાથી પર છે, અપ્રાકૃત છે. તેમના ઉપર પ્રકૃતિના કોઈ પણ અંશનો સહેજ પણ પ્રભાવ હોતો જ નથી. ભગવાનનો વિગ્રહ તો સત ચિત અને આનંદ સ્વરૂપ છે. મનુષ્યના સ્થૂળ દેહનો જન્મ થાય છે એના માતા પિતા દ્વારા. નાભિ એનું પોષણનું કામ કરે છે, જેને આપણે નાલચ્છેદન કહીએ છીએ. આ સ્થૂળ ગ્રંથિ છે. જ્યારે જપ ધ્યાન કે પ્રાણ શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા નાભિ શક્તિનું ઉત્થાન થાય, પ્રાણાયામ દ્વારા, ઓમકાર દ્વારા, ત્યારે સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહની અનુભૂતિ થાય છે અને એને અનુભૂતિ દ્વારા આ શરીર છે અને આ આત્મચેતના છે એમ જુદી પડતી જાય છે. આ મનુષ્યનો બીજો જન્મ અને એના નવા શરીરને દેવ શરીર કહેવામાં આવે છે. આત્માને ઓળખ્યા પછી મનુષ્ય શરીરની જેમ જ દેવ શરીર ભૌતિક અને પ્રાકૃત છે, પણ તેમાં પૃથ્વી જળ તત્વો હોતા નથી. આ શરીર દેવ શરીર એટલે તેજ અને વાયુનું જ બનેલું હોય છે, એટલા માટે એને તેજસ શરીર કહેવામાં આવે છે. આ દેવ શરીરમાં દેહ એટલે શરીર અને દેહી એટલે આત્મા એનો ભેદ હોય છે એમાં પણ. અને તે પુણ્યનો ક્ષય થાય એટલે એને મૃત્યુલોકમાં આવવું પડે છે. ક્ષીણે પુણ્ય મૃત્યુલોકે વિશંતિ એમ ભગવાને ગીતામાં 8મા અધ્યાયની અંદર કહ્યું. પરમાત્માનો જે વિગ્રહ છે તે આ ક્ષીણ થતા મૃત્યુલોક અને સ્વર્ગલોક પુણ્ય એનાથી પર છે. શાસ્ત્ર એમ કે છે તેમ તેમાં કોઈ પણ બાધા કે હાનિ રહેતી નથી, કશી જ. પરમાત્માના સર્વ શરીરોમાં નિત્ય અને શાશ્વતતા રહેલી છે સર્વના. તે કોઈ પણ જાતના વિકાર રહિત છે અને કદી પણ પ્રકૃતિથી બનેલા કે બંધાતા નથી. પ્રકૃતિના ક્ષેત્રમાં જન્મ લઈને આવા અપ્રાકૃત તત્વોમાં પ્રવેશ કરવો એ જ મનુષ્યના આ જીવનનું, આ જન્મનું ધ્યેય છે. ત્યાર પછી આવે છે અમર પ્રભુ. અમર એટલે દેવો અને પ્રભુ એટલે એના સ્વામી, દેવતાઓના સ્વામી. આપણે આગળ જોયું તેમ આ શરીર નાશવંત છે અને નાશવંત શરીરમાં જ ભગવાન દેવત્વની વિભૂતિના રૂપે આપણામાં બિરાજે છે અને દેવોના સ્વામી તરીકે જ એ રહ્યા છે. શરીરની અંદર આત્મા રૂપે છે અને ઇન્દ્રિયોના દેવો છે. દરેક ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવ હોય છે અને શરીરની ઇન્દ્રિયોના દેવોના પણ સ્વામી આત્મા તરીકે એ ભગવાન રહેલા છે. ઉપાસના દ્વારા, સાધન ભજન દ્વારા માણસ અસ્થૂળ લૌકિક વ્યવહારની સૃષ્ટિમાંથી ઉપર આવી શકે છે અને આધિદૈવિક જગતના દર્શન કરે છે. દિવ્ય શક્તિઓ અને ભોગોના વ્યાપક રાજ્યની અંદર નિત્ય વિહાર કરે છે આનંદપૂર્વક. પરંતુ એ જે સ્થળ છે એને સદાય યાદ રાખવું જોઈએ કે આ અમરલોકના સ્વામી એ જ ભગવાન છે. જ્યાં વિહાર કરીએ છીએ ત્યાં ઇન્દ્રિયોના આ શરીરમાં જે વિહાર કરીએ છીએ એની અંદર જે યાદ રાખવાનું છે તે અમરલોકના સ્વામી પણ ભગવાન એ આમાં જ છે અને તેમની सर्वभावे प्राप्ति एज आपणो ध्येय अने लक्ष्य छे। आ ध्येय थी चलित थता वारंवार जन्म अने मृत्यु ने वश थवू पड़े छे।